તારીખ 23/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 48 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14
હવે સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છે સર્વદેશી જ્ઞાન ને અનુલક્ષીને છે જે સર્વજ્ઞપણું છે એવું જો સર્વને જાણવાનું ન બનતું હોય એમ ન હોઈ શકે તો પોતાને જાણવાનું પણ ન બની શકે કેમ કે જાણનાર છે એ પોતે છે ન્યાય છે આ વાતને આમાં સિદ્ધ કરી છે આ ન્યાય પ્રવચન સાર સિવાય બીજે ક્યાંય જોવામાં આવતો નથી જોણ વિજાણ દી જુઓ અથે ટિકાલીએ બહુ વણથે નાદું તસ ન સકમ સ્વપજેમ દમ એગમ વા પર્યાય સહિત જાણવું શક્ય નથી બહુ સરસ ન્યાય આવી ગયો કે જે ત્રણ કાળ ત્રણ લોક ને જાણે ન જાણે જો કોઈ ન જાણે તો એ પોતાના આત્માને પણ જાણતો નથી આ વિશ્વમાં એક આકાશ દ્રવ્ય છે એક ધર્મ દ્રવ્ય છે એક અધર્મ દ્રવ્ય છે ધર્માસ્તિકા એને અધર્માસ્તિક અસંખ્ય કાળ દ્રવ્યો છે જેટલા લોકના પ્રદેશો છે એટલા કાળ દ્રવ્યો છે અનંત જીવ દ્રવ્યો છે સંખ્યા એ જીવ અનંત છે અને તેનાથી પણ અનંત ગણા એટલે અનંત અનંત એક જીવની સામે અનંત ભૂતગળ અનંત જીવોની સામે અનંત ભૂતગળ છે સંખ્યાએ જીવ સંખ્યાએ વિશ્વમાં અનંત છે અને રચકણ જળ રચકણ છે ભૂતગળના એ એક જીવની સામે અનંત છે અનંતની સામે અનંત આનંદ છે એટલે તેનાથી પણ અનંત ગણા ઉદગળ દ્રવ્યો છે આ છ દ્રવ્યોની સંખ્યા લીધી એક આકાશ દ્રવ્ય એક કાળ દ્રવ્ય એક ધર્મ દ્રવ્ય એક અધર્મ દ્રવ્ય અસંખ્ય કાળ દ્રવ્યો અનંત જીવ દ્રવ્યો અને અનંત આનંદ ઉદગળ પરમાણુઓ ઉદગળ દ્રવ્યો છે આ બધા પદાર્થો જગતમાં અનાદિ અનંત પોતાનું અસ્તિત્વ ધરાવે છે કોઈના અસ્તિત્વનો નાશ થઈ શકતો નથી કોઈના અસ્તિત્વનો કોઈ નાશ કરી શકતો નથી એટમ બોમ્બ પડે ત્યારે ઘણો નાશ પામે એમ કહેવાય છે ગામના ગામ પછી કે અવસ્થાથી અવસ્થાંતર થાય છે પદાર્થનો પણ કોઈ પદાર્થનો કોઈ રચકણનો સર્વનાશ થાય એવું બનતો છે દ્રવ્યો અનાદિ અનંત છે એની સંખ્યામાં ઘટાડો કદી થતો નથી ને નવી સંખ્યા કોઈ ઉમેરાતી અને એ છે દ્રવ્યો અનાદિથી છે એટલે કોઈના રચેલા બનાવેલા છે એમ પણ તેમ એનો સર્વનાશ બધાનો થશે કે એક નો થશે એવું પણ નથી. પ્રલયની વાતો પણ આવે છે ને, ગાંધીજી પ્રલયનો પ્રશ્ન પૂછ્યો છે. મળી તેમને દરેક પદાર્થ ને પ્રત્યેક ને અતીત અનાગત અને વર્તમાન એવા ત્રણ ભેદો થી ભેદ વાળા નિરવધિ વૃત્તિ પ્રવાહ ની અંદર પડતા અનંત પર્યાયો છે. આ પ્રત્યેક દ્રવ્ય ને ભૂતકાળમાં ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં એવા ત્રણ ભેદ થી કાળના ત્રણ ભેદ કર્યા છે. ભૂતકાળ વર્તમાન સમય અને આવતો ભવિષ્યકાળ એ ત્રણ ભેદ થી ભેદ વાળા નિરવધિ જેની કોઈ અવધિ હદ મર્યાદા અંત છે નિરવધિ નીચે અવધિ એટલે હદ મર્યાદા નિરવધિ એટલે અંત વગરનો અવધિ એટલે એનો છેડો નિરવધિ વૃત્તિ પ્રવાહ વર્તું તે ઉત્પાદ વ્યયપણે અને ધ્રુવપણે રહેવું ઉત્પાદ્યને ધ્રુવપણે રહેવું એવો જે એનો વૃત્તિ પ્રવાહ છે વર્તવાનો હોવાપણાનો રહેવાનો જે અનાદિ અનંત પ્રવાહ છે તેની અંદર પડતા એટલે સમાય જતા અનંત પર્યાયો છે. શું કહ્યું કે આ જે દ્રવ્યોની સંખ્યા કહી તે પ્રત્યેક દ્રવ્યને ભૂતકાળના વર્તમાનના અને ભવિષ્યના થઈને અનંત પર્યાયો છે એટલે કે ત્રણેય કાળના પર્યાયો જોતા અનંત પર્યાયો પ્રત્યેક દ્રવ્યને હોય છે. એ પર્યાયની સંખ્યા કેટલી કે પર્યાયની સંખ્યાનો છેડો છે અનંત સંખ્યા એ પર્યાયો પણ અનંત છે. દ્રવ્યની સંખ્યા કઈ પર્યાયની સંખ્યા કઈ સર્વજ્ઞ જ્ઞાનમાં કેટલો ગુણ છે એની વાત ચાલે છે ને. એ રીતે આ બધો સમુદાય દ્રવ્યોનો અને પર્યાયોનો દ્રવ્ય પર્યાયોનો આ બધો સમુદાય જ્ઞેય છે તે કેવળ જ્ઞાનમાં જણાવવા લાયક છે. આ રીતે આ બધો સમુદાય જ્ઞેય છે તેમાં એક કોઈ પણ ગમે તે જીવ દ્રવ્ય જ્ઞાતા છે. જીવ દ્રવ્ય છે તે જ્ઞાતા છે. કોઈ પણ જીવ લ્યો એક જીવ દ્રવ્ય છે તે જ્ઞાતા છે. બધા સાથે ભળે ત્યારે જ્ઞાતા થાય એમ પણ જીવ દ્રવ્ય સ્વભાવથી જ્ઞાયક છે. કોઈ એક જીવ ગમે તે જીવ એ સ્વભાવથી જ્ઞાયક છે. અથવા સર્વજ્ઞનું એક દ્રવ્ય લેવામાં આવે તો એ કોઈ પણ એક સર્વજ્ઞનું જે જીવ દ્રવ્ય છે તે આ બધા દ્રવ્ય પર્યાયના સમુદાયનો જ્ઞાતા છે. પ્રત્યેક એવું સમસ્ત સમુદિતમ જ્ઞેયમ ઈય એવ એકમ કિંચિત જીવ દ્રવ્યમ જ્ઞાતૃ એનો અર્થ છે. આમાં આ બધા જે અનંત દ્રવ્યો લીધા એમાં જીવ દ્રવ્ય છે તે જ્ઞાતા છે. હવે એનો ન્યાય શરૂ કરે છે કે ત્રણ કાળ ત્રણ રૂપના આવા જે પદાર્થો છે એને જો ન જાણવામાં આવે તો આત્માને પણ જાણવામાં આવતો નથી. આ ન્યાય છે. હવે અહીં જેમ સમસ્ત દાહને દહતો અગ્નિ સમસ્ત દાહ્ય હેતુ સમસ્ત દાહ્યાકાર પર્યાય પરિણમેલું સકળ એક દહન જેનો આકાર છે એવા પોતા રૂપે અગ્નિ રૂપે પરિણમે છે. આ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એવું ઘણું પડેલું છે. જરા બળવા યોગ્ય છે તેને દાહ્ય કહેવામાં આવે છે, દહન ને યોગ્ય, બળતણ ને યોગ્ય, બળવા ને યોગ્ય તેને દાહ્ય કહેવામાં આવે છે. જેટલું કોઈ બળવા યોગ્ય છે તે સમસ્ત દાહ્ય, જેટલું બળવા યોગ્ય છે એને કોણ દહે છે, બાળે છે કે અગ્નિ. જેટલું કોઈ બળવા યોગ્ય પદાર્થ છે એ બળવા યોગ્ય પદાર્થ ને બાળતો એવો અગ્નિ સમસ્ત દાહ્ય નિતુખ, એટલે સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે, દાહ્ય છે બળવા યોગ્ય પદાર્થ છે કોને, અગ્નિમાં અગ્નિ ને નિમિત્ત છે. એ અગ્નિ કેવો છે કે સમસ્ત દાહ્યાકાર પર્યાય પરિણમેલું છે એવો જેનો આકાર છે. અગ્નિ કેવા આકારે થયો છે કે જેટલું કોઈ બળવાયુ પદાર્થ હતો એ બધાના આકારે અગ્નિ પરિણમ્યો છે. સમસ્ત દાયાકાર પર્યાય પરિણમેલું જે સકો એક દહન છે, જેટલું બધું થઈને એક એક સાથે આગ લાગી હોય, મકાન જેટલું કઈ એની અંદર આગમાં આવે એ બધા દાયાના આકારે અગ્નિ થઈ જાય છે. તેવું સકળ એક દહન આખું પરિપૂર્ણ જે દહન છે જેનો આકાર છે, જેનો આકાર એટલે જેનો સ્વરૂપ છે. આયા અગ્નિ કયા સ્વરૂપે થયો છે કે જેટલું બળવા યોગ્ય જે પદાર્થ હતો એને બાળતો એવો અગ્નિ એ જેટલું બળી રહ્યું છે એના આકારે થઈ ગયો છે. એવા પૂતા રૂપે કોના રૂપે પરિણમો છે, એ દાયના રૂપે નથી પરિણમો, પણ દહન પોતે પોતાના રૂપે પરિણમો છે. અગ્નિ તો અગ્નિ રૂપે પરિણમો છે ને, એનો આકાર ભલે દાહ્ય પદાર્થ ના આકારે હોય તો પણ એને પોતાનું સ્વરૂપ છોડીને એ દાહ્ય રૂપ થયો નથી. અગ્નિ અગ્નિ રૂપ રહ્યો છે અને બળતણ બળતણ રૂપ છે. અગ્નિ મૂટીને બળતણ થાય એવું બન્યું નથી. જયારે એ બાળે છે ત્યારે પણ એમ આ દ્રષ્ટાંત છે. તે રીતે સમસ્ત અગ્નિને જાણતો અજ્ઞાતા, આટલા અસંખ્ય દ્રવ્યો, અનંત દ્રવ્યો અને એની અનંત પર્યાયો, એ તમામ જ્ઞેયને જાણતો અજ્ઞાતા આત્મા સમસ્ત જ્ઞાય હેતુખ, જ્ઞેય હેતુખ જે સમસ્ત જાણવા યોગ્ય પદાર્થ છે એમાં હેતુ સમસ્ત જ્ઞાયાકાર પર્યાય જ્ઞાનના જ્ઞાનમાં જે હેતુ થાય છે એને જ્ઞેય હેતુ કહેવામાં આવે છે. સમસ્ત જ્ઞેયના આકાર આકાર પર્યાય પરિણમેલું સકળ જ્ઞાન જેનો આકાર છે એવા પોતા રૂપે પ્રણમે છે. કોના રૂપે પ્રણમે છે, જ્ઞાતા પોતે જ્ઞાન રૂપે પ્રણમે છે. એ જ્ઞાનનો માં હેતુ છે સમસ્ત જ્ઞેય, અને એ સમસ્ત જ્ઞેયના આકારે સકળ એ જ્ઞાન પ્રણમેલું છે. છતાં એ જ્ઞેય રૂપ થયું, અગ્નિ જેમ દાયા કરે થયો છતાં અગ્નિ જ રહ્યો છે, તેમ જ્ઞાન સકળ જ્ઞેયના આકારે થયું હોવા છતાં જ્ઞાન જ્ઞાન પણ જ રહેલું છે. તેમ સમસ્ત જ્ઞેયને જાણતો, સમસ્ત જ્ઞેય હેતુક, સમસ્ત જ્ઞેય આકાર પર્યાય પરિણમેલું સકળ જ્ઞાન જેનો આકાર છે એવા પૂતા રૂપે, હવે પૂતા રૂપે અહીંયા જ્યાં પ્રણમે છે ત્યારે અહીંયા વિશિષ્ટ વાત લીધી છે કે જે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે તે રૂપે પ્રણમે. આચાર્યે જે મુદ્દો ઉપસાવ્યો છે એ અહીંયા ઉપસાવ્યો છે કે અગ્નિ ના દ્રષ્ટાંતે અગ્નિ જેટલા બળવાયુ પદાર્થ ને બાળે તે આકારે અગ્નિનું રૂપ જોવામાં આવે છે. એક વાત એ જ પ્રમાણે જ્ઞાનમાં જેટલા જ્ઞેયો જણાય છે એ જ્ઞેયના આકારે જ્ઞાન પરિણમતું જોવામાં આવે છે. વિશેષતા એમાં એ છે કે એમાં ચેતનપણું હોવાથી, ચેતનપણાને લીધે એમ લીધું છે, એટલે ચેતનપણું હોવાથી, ચેતનપણું હોવાના કારણે તે સાનુભવ પ્રત્યક્ષ છે, એ ક્યાંય બીજાની કોઈ કલ્પના છે નહીં એમ કે છે. પોતાના અનુભવ પ્રત્યક્ષ છે તે રૂપે પોતા રૂપે પરણમે છે. પોતા રૂપે પરણમે છે એટલે નિજ રૂપે પરણમે છે, નિજ રૂપે પરણમે છે એટલે આત્મા રૂપે પરણમે છે, આત્મા રૂપે પરણમે છે એટલે આત્માના અનુભવ પ્રત્યક્ષ રૂપે પરણમે છે, આમ કહેવા માંગે છે. ક્યાંથી ક્યાં વાત લીધી? કેમ સકળ જ્ઞેયને જાણનાર પોતાને જાણે, અને જો સકળ જ્ઞેયને ન જાણે તો પોતાને પણ જાણે. જગત ના સમસ્ત જ્ઞેયો જણાય છે, કેવળ જ્ઞાન છે એમાં એ સમસ્ત જ્ઞેયો ના આકારો, જ્ઞાન માં હેતુ એટલે કારણ ક્યાં છે, આ એટલો વિષય છે. સર્વજ્ઞાન વાત છે તો શું કે છે, કીધું છે ને મથાળું લીધું છે. 47 ગાથા શરૂ કરી ને એ પહેલા એમણે એ વાત કરી હતી. મથાળું જે છે જયસેના ચાર દેવનો 47 ગાથાનો મથાળો, એટલે 79 પાણે એ વાત લીધી છે. પહેલી નીતિથી અથો પ્રથમમ તાવત કેવળ જ્ઞાનમ એવમ સર્વજ્ઞ સ્વરૂપમ. કેવળ જ્ઞાન છે તે સર્વજ્ઞનું સ્વરૂપ છે. તદનંતરમ સર્વ પરિજ્ઞાને સતી એક પરિજ્ઞાનમ. જો સર્વનું જ્ઞાન છે તો એકનું પણ પરિજ્ઞાન છે. સર્વનું જ્ઞાન હોતા સર્વ પરિજ્ઞાને સતી, સર્વનું જ્ઞાન હોતા એક પરિજ્ઞાન, એકનું પરિજ્ઞાન થાય છે. એક પરિજ્ઞાને સતી અને એક પરિજ્ઞાન થતા, એકનું સ્વાત્માનું નિજનું જ્ઞાન થતા સર્વ પરિજ્ઞાનમ સર્વનું જ્ઞાન થાય છે. ઇત્યાદિ કથન રૂપેણ આ કથનથી 5 ગાથાનું વ્યાખ્યાન કરવામાં આવે છે. એટલો છે કે જો સર્વજ્ઞપણું આત્મામાં ન હોય તો આત્મામાં આત્મજ્ઞપણું પણ ન હોય. પાછળ એક હેતુ છે કે ભાઈ અમને પૂરેપૂરું આત્મજ્ઞાન છે, ભલે કેવળ જ્ઞાન અમને ન હોય, તો એ આત્મજ્ઞાનનું ફળ જે કેવળ જ્ઞાન છે એ ન હોય અને આત્મજ્ઞાન પૂરું હોય. પરિજ્ઞાન લીધું છે ને, એક પરિજ્ઞાનમ, એ પોતાનું અનુભવ જ્ઞાન, એ પૂરું જ્ઞાન નથી. એ જે નીચે સમ્યક દર્શન અથવા છદ્મસ્થ અવસ્થામાં આત્માનુભવ છે એ આત્માનું પૂરું જ્ઞાન નથી, હજી અલ્પજ્ઞપણું છે. એમાં પૂરું, એમાં પૂરેપૂરું જ્ઞાન છે એ ન્યાય હવે પછી ગાથામાં આવશે. કેમ કે આત્મા જે ચૈતન્ય માન જ્ઞાન મહાસામાન છે, તે જ્ઞાન મહાવિશેષમાં, મહાસામાન જ્ઞાન વિશેષમાં પણ વ્યાપનારો છે. પણ જ્ઞાન વિશેષનું નિમિત્ત શું છે? કે પરદ્રવ છે. તો આ એકને જાણે તો અનંતને જાણે, એ ન્યાય હવે પછી ગાથામાં લેશો. એ ન્યાય આયા, એ ન્યાયને ઉલટાવીને પહેલા લીધો છે કે સર્વને જાણતા એકને જાણવાનું બને છે. કેમ એકને જાણવાનું બને છે? કે ચેતનપણાને લીધે. થોડો અઘરો તો વિષય છે, આ શાસ્ત્ર જરા બુદ્ધિના હિસાબે પણ જરા બુદ્ધિનો બુદ્ધિની કસરત માં દેવો એવું છે. આત્માને જાણવાના વિષયમાં આ એક સર્વને જાણવું એવું બિના વગર રહેતો પછીના ગાથામાં લેશે કે જ્ઞાન થી જ્ઞેય અન્ય હોવા છતાં જ્ઞાન જ્ઞેય ના સંબંધ ને જુદો પાડી શકાતો નથી. ત્રિકાળજ્ઞપણું છે, સર્વજ્ઞપણું છે, એ આત્માનો સ્વભાવ છે અથવા પર્યાય અપેક્ષા એ તો એ ધ્યેય છે. અને જ્યાં વિતરાગતા હોય છે ત્યાં જ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. એ વાત તો પહેલા થાપી છે, અહીંયા એ વાત થાપીને આગળ લઈ જાય છે ને કે જ્યાં સર્વજ્ઞ વિતરાગપણું છે ત્યાં સર્વજ્ઞપણું છે. અને એ સર્વજ્ઞપણું છે તે ઉપાધિ છે, એટલે લીધું ને તદેવ સર્વજ્ઞ સ્વરૂપમ તદેવ ઉપાધિ ભૂતમ અનંત સુખ આદિ અનંત ગુણાના આધાર ભૂતમ સર્વ પ્રકારે ઉપાધેય રૂપેણ ભાવનીયમ. સર્વ પ્રકારે ઉપાધેય હોવાથી ભાવવા જેવું છે. આત્માની જે પૂર્ણતા છે એ પૂર્ણતામાં આવો જગતમાં એક અભિપ્રાય છે કે ભાઈ અમે અમારા જ્ઞાનમાંથી બધા જ્ઞેયોને દૂર ઘૂસાડીને એકલા નિર્વિકલ જ્ઞાનમાં અમે પૂરેપૂરા ડૂબેલા રહીએ કે છે કે એમ બની શકતો. જ્યારે જો સર્વનું પરિજ્ઞાન ન થાય તો અહીં તો એમ કે છે કે એકનું પણ પરિજ્ઞાન થતું એ તો ન્યાય લીધો છે. પ્રકાર એવો લીધો છે કે આ રીતે જેનો આકાર જ્ઞાન નો છે એવા આકારે જ્ઞાન પ્રેરણું છે. એ કોના રૂપે પ્રેરણું છે? કરતા જ રૂપે પ્રેરણું છે. જ્યારે સર્વજ્ઞેયોને જાણનારું જ્ઞાન અનંત જ્ઞેયોના આકારે પ્રેરણું ત્યારે કોના રૂપે પ્રેરણું? નિજ રૂપે પ્રેરણું છે, એ આત્મા રૂપે પ્રેરણું છે. અને ત્યાં આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ કે છે કેમ કે એમાં ચેતનપણું રહેલું એમ છે. બીજી બેઠાની જે અનુયાત છે યુગપદ જાણવું બને છે. આમ એકનું અને અનંત યુગપદ જાણવું બને છે. જયારે એકનું જાણવું બને છે ત્યારે યુગપદ પણ જ અનંત નું જાણવું બને છે. કેમ કે અનંત ના જાણવા કાળે પોતે ચેતનપણે હોવાથી સ્વાનુભવ પ્રત્યક્ષ રૂપે પોતે જ પ્રણમે છે. એ સ્વાનુભવ પ્રત્યક્ષ રૂપે પ્રણમે છે. પછીનો વિષય જ છે કે જયારે એ પોતે પોતાને જાણતો નથી ત્યારે એ સર્વને પણ જાણતો નથી. અને જો સર્વને પણ જાણતો નથી પોતાને પણ જાણતો પ્રતિભાષિત થાય છે. સર્વજ્ઞ આકારે પ્રણમેલું જે જ્ઞાન છે એ પોતા રૂપે હોવાથી અને પોતે ચેતન હોવાથી સ્વાનુભવ પ્રત્યક્ષ રૂપે પોતે જ પોતાથી પ્રણમે છે. એમ સર્વના જાણવામાં પોતાનું જાણવું સાથે સાથે યુગપદપણે બને છે. એવું ન બને કે સર્વને જાણવામાં રોકાય છે ત્યારે પોતાને જાણતો એમ તો બની શકે નહીં. એ ન્યાય લીધો છે નિયમ સારમાં કે જો એકલા પરને જાણે અને પોતાને ન જાણે તો એ જડ થશે. દર્શન અને જ્ઞાનના ઉપયોગની ચર્ચા કરે છે પાછળ ચર્ચા કરે છે નિયમ સારમાં ત્યારે ન્યાય લીધો છે. આ પ્રમાણે
ન્યાય તો આચાર્ય ઇન્દ્રદાસ શાસ્ત્રમાં ઘણા લીધા છે અને ન્યાય બેસે પણ છે. પછી
એટલે હવે એની તો કઈ બહુ કિંમત નથી. જે વાત થઈ ને કે ન્યાય ઘણા શાસ્ત્રોમાં આવ્યા છે અને ન્યાય બુદ્ધિગોચર પણ થાય છે. બુદ્ધિગોચર થાય એટલાની કઈ પૂરી એની કઈ ખાસ કિંમત નથી. અનુભવ ગોચર થાય એની કિંમત છે. એટલે તો પહેલેથી બુદ્ધિગોચર કરવાના પ્રયત્ન કરવાને બદલે અનુભવ ગોચર કરવાનો પ્રયત્ન પહેલેથી કરવો.
જુદો પડતો ને પોતાને જુદો અનુભવ તો બધાને ગણી દે કે પડે
પડે છું જુદો છતાં બધાને દેણા વગેરે રહેતો
નથી
એમ કહે. એનું બીજ છે ને એ સ્વાનુભવમાં પ્રથમ ચીજ છે. જે જીવને સ્વાનુભવ થાય છે એ જીવનું જ્ઞાન સ્વભાવગ્રાહી થતા એને સ્વાનુભવ થયો હોવાથી એટલું સૂક્ષ્મ હોય છે, એટલું સૂક્ષ્મ થઈ જાય છે કે એની સૂક્ષ્મતા એક અસાધારણ સૂક્ષ્મતા છે. કેમ કે એ પોતાના અંદરમાં રહેલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અરૂપી ભાવોને જાણે છે. અવિકારપણું કેટલું પ્રગટ થયું, સ્વવિકારપણું કેટલું રહ્યું, એટલે સાધક અવસ્થા છે ને, અને એ સ્વવિકારમાં નિમિત્ત કેવું છે, કોણ છે, અને એ સ્વવિકારનો રસ કેટલો, અવિકારનો રસ કેટલો, એટલા એટલે જેને સૂક્ષ્મ જ્ઞાન થાય છે એને બાહ્ય વિષયો એક કાળમાં બધા જણાય જશે એમાં કઈ મોટી વાત રહેતી. આનો અંકુર તો અહીંયા ફૂટી ગયો છે. જયારે એક કાળમાં સર્વને જાણવું જેથવાનું છે એ પૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ છે. એ કેમ થવાનું છે કે આટલી સૂક્ષ્મતા જે જ્ઞાનમાં આવી છે સ્વાનુભવથી એને કેવું જ્ઞાન ન પ્રગટે એ પ્રશ્ન રહેતો નથી. એ પ્રતીત અનુભવમાં આવે છે. એ ન્યાયથી પ્રતીત આવે છે. પરલક્ષી જ્ઞાનમાં ન્યાયથી પ્રતીત આવે છે એ વિષય બીજો છે અને અનુભવની પ્રતીત આવે છે એ વિષય બીજો. બેને વચ્ચે મોટો આંતરો. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. આ પ્રમાણે એટલે અનંત ગુણીઓને જાણતા અનંત ગુણીઓના આકારે પરિણમતા એવા જ્ઞાનને પોતાને સ્વાનુભવ પ્રત્યક્ષ રૂપે પરિણમવું જાણવું થાય એવું એમ બનવું એ દ્રવ્યનો સ્વભાવ છે. ખરેખર દ્રવ્યનો એ સ્વભાવ છે. એવમ કિલ દ્રવ્ય સ્વભાવ. આવો ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત જ્ઞેયને નથી જાણતો તે આત્મા હવે ઉલટાવે છે ન્યાયને. કેમ કે જે સમસ્ત જ્ઞેયને નથી જાણતો, આ શું ભાઈ પ્રશ્ન છે એનો ખુલાસો આવ્યો. જેમ સમસ્ત દાયને નહીં દહતો અગ્નિ સમસ્ત દાય હેતુ સમસ્ત દાયાકાર પર્યાય પરિણમેલું સકળ એક દહન જેનો આકાર છે એવા પોતા રૂપે જ પરિણમતો નથી. બધાને બાળવા યોગ્ય એવો જે અગ્નિ છે એ બધા બળવા યોગ્ય એવા જે સમસ્ત દાય છે એના આકારે પરિણમેલો જે અગ્નિનો સ્વરૂપ છે એવા આકારે પોતે જ પરિણમતો નથી ત્યારે એ અગ્નિ બાળતો નથી. જેમ સમસ્ત દાય ને નહીં દહતો અગ્નિ નહીં બાળતો એવો અગ્નિ પોતા રૂપે પ્રણમતો નથી. એમ ટૂંકું લ્યો તો સમસ્ત દાય ને નહીં બાળતો એવો અગ્નિ પોતા રૂપે જ પ્રણમતો નથી. પછી દાયાકાર પર્યાય પ્રણમેલો અને એ દાયાકાર પર્યાયમાં સમસ્ત દાય હેતુ બધા પદાર્થો છે એ તો એના વિશેષણો લીધા છે. તે પોતા રૂપે જેમ પ્રણમતો નથી તે સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત જ્ઞાકારે પરિણમેલું સકળ જ્ઞાન જેનો આકાર છે એવા પોતા રૂપે પોતે ચેતનપણા ને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પણ પરિણમ તો જ્ઞાન માં ઉતાર્યો. સમસ્ત જ્ઞેય હેતુ છે. જ્ઞાન કેવું છે કે સમસ્ત જ્ઞેય હેતુ છે. એ જ્ઞેય ની અપેક્ષા એ તો એનું નામ જ્ઞાન પાડવામાં આવ્યું છે. જ્ઞાન નામ જ જ્ઞેય ની અપેક્ષા ને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. જો જ્ઞેય ની અપેક્ષા ન હોય તો એનું નામ જ્ઞાન ફરતું. એટલા માટે છઠ્ઠી ગાથામાં સમયસાળમાં એ ન્યાય આપ્યો છે કે આત્મા પરજ્ઞેયને જાણતા જાણનારનું નામ જ્ઞાન પાડવામાં આવ્યું છે. પણ તેથી જ્ઞેયકૃત એટલે જ્ઞાન તો જ્ઞેય સાપેક્ષ છે. જો જ્ઞાન જ્ઞેય સાપેક્ષ છે તો જ્ઞાનમાં જ્ઞેયની અપેક્ષા આવતા જ્ઞાન કઈ મેલિન થાય છે, મલિન થાય છે, જ્ઞાનમાં અગ્નિ ભળે છે કેમ તો કઈ છે નહીં. સમસ્ત જ્ઞેય હતું કે હું જે જ્ઞાન સમસ્ત જ્ઞાકાર પર્યાય પ્રણમેલું એવો જેનો આકાર છે, સકળ જ્ઞાન એવો જેનો આકાર છે કેવું જ્ઞાન એવા પોતા રૂપે પોતે જ પરિણમતો નથી. પોતે ચેતનપણા ને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પણ પરિણમતો નથી. જો સમસ્ત જ્ઞેય હેતુ જ્ઞાન છે, સમસ્ત જ્ઞેયને ન જાણે તો પોતે પણ સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પોતા રૂપે પોતાને જાણી શકે અર્થાત પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી, જાણતો નથી. જો પોતાને પરિપૂર્ણપણે અનુભવે ને જાણે તો સકળ જ્ઞેયને પણ જાણે. જો સકળ જ્ઞેયને જાણે તો તે જ કાળે પોતાને પણ પરિપૂર્ણપણે અનુભવે. કેમ કે જાણનાર કોણ છે કે સકળ એવા જ્ઞાન રૂપે તો પોતે છે. આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને એટલે આત્માને પણ જાણતો. આવો એક અભિપ્રાય છે. ભલે સર્વને ન જાણીએ પણ આત્માને તો જાણીએ છીએ ને. કે છે કે એમ છે એ સર્વને જાણે તે જ આત્માને પરિપૂર્ણપણે જાણે અને આત્માને પરિપૂર્ણ જાણે તે સર્વને પણ પરિપૂર્ણપણે જાણે. એમાં કોઈ બાકી રહે નહીં. સર્વ એટલે તમામ છ દ્રવ્યો અને છ દ્રવ્યોના અનાદિ અનંત પર્યાયો પહેલા લીધું ભાઈ. આ જગતમાં આ વિશ્વમાં છ જાતિના સંખ્યા એ અનંત દ્રવ્યો છે. અનંત જીવો, અનંત પુદગળો, અનંત અનંત કાળાનું એક આકાશ, એક ધર્માસ્તિકા, એક ધર્માસ્તિકા, આટલા જે છે. અને એના જે અનાદિ અનંત પર્યાયો છે ત્રણેય કાળના તે જ્ઞાનનું જ્ઞેય છે. તે જ્ઞાનનું જ્ઞેય છે એ એમ જાહેર કરે છે કે એને જાણનારું જ્ઞાન તે સર્વજ્ઞ જ્ઞાન, સર્વજ્ઞનું જ્ઞાન છે. એ સર્વજ્ઞનું જ્ઞાન છે એ સર્વને જાણતા પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ પોતાને. જો એ સર્વને ન જાણે તો એ જ્ઞાન જ્ઞાનપણે રહેતું નથી. જ્ઞેયપણે રહેતું નથી ને જ્ઞાન જ્ઞાનપણે રહેતું નથી. બહુ વિશિષ્ટતા એ છે કે વર્તમાનમાં કેવળ જ્ઞાન નહીં હોવા છતાં કેવળ જ્ઞાન અનુસારી આ વચનોમાં કેવળ જ્ઞાનના ફંકારા વાગે. કેવળ જ્ઞાન કેવું હોય, કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય એ વિશે બહુ સારી રીતે આવે છે. પ્રયત્ન કરતા પોતાનું સ્વરૂપ હોવાથી સહેજે જણાય હું થોડોક એ બાજુનો પ્રયત્ન જોઈએ. એ દિશાનો થોડોક પણ પ્રયત્ન, થોડોક પ્રયત્ન એટલા માટે કહેવામાં આવે છે કે અંદર તો અનંત શક્તિ છે. અંદર તો અનંત શક્તિ છે. દિશાફેર થાય છે એટલે એનો છેડો બીજે દેખાય છે ને, ભૂમિતિ ભૂમિતિ જોમેટ્રી ની અંદર એંગલમાં એક ડિગ્રી નો એંગલ નો ફરક હોય તો એમ લાગે કે લગભગ સરખું છે, પણ બે છેડા લંબાવવામાં આવે તો એક ક્યાંય જાય ને એક ક્યાંય જાય, એમ છે કે નહીં? એમ દિશા ફેર થાય છે તો અનંત ગીરી નો ધણી છે પોતે સહેજ દિશા ફેર થાય છે તો ક્યાંય ને ક્યાંય લંબાઈ જાય છે, જો એ પોતાની અંતર્મુખ ની દિશા પકડે તો સહજ માત્ર માં અનુભવ થાય. શક્તિ ઘણી પડી છે, બહુ ઝલક શક્તિ નો ધારક આત્મતત્વ છે, ફક્ત એની દિશા એને બરાબર હોવી જરૂરી છે બસ. શું કે છે, આ રીતે એમ ફલિત થાય છે છેલ્લી લીટી, કે જે સર્વને જાણતો નથી તે આત્માને પણ જાણતો નથી. આત્માને પરિપૂર્ણ જાણવું અને સર્વને જાણવું એક કાળે યુગપદ હોય છે. કોઈ એમ કે હું આત્માને તો બરાબર સમાધિમાં પૂરી સમાધિમાં લાગેલો રહું છું, ભલે મને સર્વજ્ઞ પણ ન હોય પણ આત્મજ્ઞ પણ હું પૂરું છે, તો એ અસંભવિત છે. જ્ઞેયો છે અને એનું જ્ઞાન નથી તો એ જ્ઞાન નથી, અને એ જ્ઞાન સ્વસંચેતન પણ નથી તો પણ એ જ્ઞાન નથી. એમ જ્ઞાનનો એક સાથે આખો સ્વભાવ બતાવવામાં આવે છે. સ્વપર પ્રકાશક નું છે ને, હાજી એ તો એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. નીચે અલ્પજ્ઞ દિશામાં કેવળ જ્ઞાન આવવું હોય, કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા આવો જ હોય એમ એને અલ્પજ્ઞ માં સર્વજ્ઞ ની પ્રતીત આવે એવું કેવડું, એ અલ્પજ્ઞાન કેવડું કે જેમાં સર્વજ્ઞપણા ની પ્રતીત લઈ લે, એની શક્તિ પણ અનંતી છે. સાદી ભાષામાં લઈએ કે જેમ અગ્નિ કાષ્ઠ ઋણ પર્ણ એટલે ઘાસ, ઋણ એટલે ઘાસ ના એક રણખલા, રણખલા ને ઋણ કે છે, પર્ણ એટલે ઘાસ, પર્ણ કુટી નથી કેતા, પર્ણ કુટી એટલે ઘાસ ની ઝૂંપડી, પર્ણ એટલે ઘાસ. એમ અગ્નિ છે એ લાકડા ને રણખલા ને કે ઘાસ વગેરે સમસ્ત દાય ને જેટલા કોઈ બળવા યોગ્ય છે એ સમસ્ત દાય ને દહતો એટલે બાળતો નથી, તેનો દહન સ્વભાવ જે કાષ્ટાદી સમસ્ત દાય જેનું નિમિત્ત છે એવા સમસ્ત દાયક આકાર પર્યાય નહીં પરણતો હોવાથી અધૂરા રૂપે પરણમે છે, પરિપૂર્ણ રૂપે પરણતો નથી. બળવાયુ જે પદાર્થો છે પણ એને બાળતો નથી, તો એ પોતાના સ્વરૂપે પરણતો નથી. જો અગ્નિને પોતાના સ્વરૂપે પરણવું હોય તો એને બધાને બાળવું જોઈએ એમ કે છે. આ તો ન્યાયની વાત લેવી છે કે જે અગ્નિ સમસ્ત દાયને ન બાળે તો તેનો જે દહન સ્વભાવ છે કે સમસ્ત દાયને બાળવણ એવો એનો દહન સ્વભાવ છે, એ સમસ્ત દાયાકાર પર્યાય નહીં પરિણમતો હોવાથી એ પૂરેપૂરો પરિણમતો જ નથી. જ્ઞાન છે અમુક જ્ઞેયને જાણે છે તો જ્ઞાન એના પૂરા જ્ઞેય પૂરા જ્ઞાન સ્વભાવે પરિણમવું નથી. જો અમુક જ જ્ઞેયને જાણે છે અને સર્વજ્ઞેયને નથી જાણતું જ્ઞાન તો જ્ઞાન પૂરા સ્વભાવે જ પરિણમવું નથી, જ્ઞાન અધૂરા સ્વભાવે પરિણમવું. પરિપૂર્ણ રૂપે પરણતો નથી, તેથી પરિપૂર્ણ એક દહન જેનું સ્વરૂપ છે અગ્નિનું એવો તે અગ્નિ પોતાપણે પૂર્ણ રીતે પરણતો નથી. તેવી જ રીતે જે આત્મા સમસ્ત દ્રવ્ય પર્યાય રૂપ સમસ્ત જ્ઞેયને જાણતો નથી. સમસ્ત જગતના તમામ દ્રવ્ય પર્યાય રૂપ જે જ્ઞેયો છે એ સમસ્ત જ્ઞેયને જાણતો નથી, સર્વ જ્ઞેયોને જાણતો નથી. તેનું જ્ઞાન સમસ્ત જ્ઞેય જેનું નિમિત્ત છે એવા જે સમસ્ત જ્ઞેય આકાર પર્યાય તે રૂપે નહીં પરિણમતું હોવાથી અધૂરા રૂપે પરિણમે છે. એટલે કે પોતાના પરિપૂર્ણ સ્વરૂપે પરિણમતો નથી. પોતાનું જે પરિપૂર્ણ સ્વરૂપ છે એ તો સમસ્ત જ્ઞેયને જાણવું છે, એ રૂપે જ પરિણમતું નથી. તેથી પરિપૂર્ણ એ જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો તે આત્મા પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી, અર્થાત પોતાને જ પૂર્ણ રીતે અનુભવતો નથી, જાણતો નથી. શું કે છે કે જ્ઞાનનું પરિપૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞેયને જાણવાનું છે. સર્વજ્ઞેયના જાણવા રૂપે જયારે જો જ્ઞાન ન પરિણમે તો જ્ઞાન પોતે પોતાના સ્વરૂપને પરિપૂર્ણ રીતે પોતે જ પોતાને અનુભવતો નથી. પોતાને પૂર્ણ અનુભવવું હોય તો એને સર્વજ્ઞેયના જાણવાના કાળમાં જે પોતાને પૂર્ણપણે અનુભવી શકે. આમ છે, બહુ સીધો ન્યાય છે. ગણિતથી જેમ દાખલો ગણી શકાય એવો આ વિષય સ્પષ્ટ છે કે પોતાના સ્વરૂપને પૂરેપૂરો ક્યારે અનુભવ્યો કહેવાય, કે જ્ઞાન છે એ પરિપૂર્ણ ખીલે ત્યારે એને વ્યક્તપણે પોતે પોતાને પૂરેપૂરો અનુભવ્યો. હવે એવું ક્યારે બને કે જ્ઞાન નું જ્ઞેય સર્વ થાય? ત્યારે. જો સર્વ જ્ઞાન નું જ્ઞેય ન થાય તો પોતાનો પૂરો અનુભવ રહેતો નથી. આપોઆપ છે શું કે છે, આમાંથી બહુ સ્પષ્ટ થાય છે આ તો કે પોતાનું જે સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે એમાં બધા જ્ઞેયો જણાય એવું પોતાનું જ્ઞાનનું સ્વરૂપ છે કે નહીં. જો એવું જ્ઞાન સર્વને જાણવા રૂપે ન પરિણમે તો પૂરા જ્ઞાન નો અનુભવ ક્યાં થયો, કેવી રીતે થયો, થઈ શકતો નથી. એની અંદર ક્યાં તો અલ્પને જાણવા જેટલું જે જ્ઞાન છે એનો અનુભવ થયો, સર્વને જાણવાનો જયારે જ્ઞાન નો વિકાસ થાય એટલે પૂરું જાણવું બને એવું જયારે જ્ઞાન થાય ત્યારે પૂરા જ્ઞાન નો અનુભવ છે. ત્યાં સુધી પૂરા જ્ઞાન નો અનુભવ નથી. બહુ સ્પષ્ટ થાય છે, શંકા એવું છે. આપણે કહી જોઈ તમે ફલાણો અનુભવ કર્યો છે કોઈ વિષયમાં પૂછવામાં આવે કે ભાઈ આપણે ત્યાં ગયા જ નથી કોઈ જુદા ક્ષેત્રમાં દૂરના ક્ષેત્રમાં, તો આપણને એનો અનુભવની શું ખબર પડે? કોઈ એમ કે તમે દેવલોકમાં કેવો પ્રકાશ હોય છે એનો અનુભવ કર્યો છે, સૂર્યના પ્રકાશનો તો તમે અનુભવ કર્યો છે, એક દ્રષ્ટાંત લઈએ. એટલે આપણે ત્યાં ગયા નથી, ત્યાં સૂર્યચંદ્ર તો નથી, ત્યાં સૂર્યચંદ્રનો પ્રકાશ સર્વાર સિદ્ધિમાં નથી તો કેવો પ્રકાશ છે? ત્યાં તો બધો દિવ્ય પ્રકાશ છે, ત્યાંના પુગળો, ત્યાંના જે કઈ મહાલયો, તેના સ્થાનો, નિવાસ સ્થાનો એ બધા એવા હોય છે કે એમાં કઈ બત્તી હળગાવવી પડતી નથી, કે ઇલેક્ટ્રિસિટી માટે કોઈ જનરેટર ગોઠવવા પડતા, પાવર હાઉસ મૂકવામાં આવતા નથી. તમે જોયો છે, અનુભવ કર્યો છે કે ત્યાં ગયા નથી, પછી અનુભવ ક્યાંથી ગયો હોય? સર્વાર સિદ્ધિમાં ગયા નથી, ગયા હોય તો અહીંયા હોય બરાબર છે ને? તો એનો તો ખબર નથી. એમ કે છે કે જ્ઞાન જો વ્યક્ત ન થાય એટલે હૃદય જ્ઞાન વિકાસ ન પામે, કે જેમાં સર્વજ્ઞેયો જ્ઞાન ગોચર થઈ જાય, જ્ઞાનના પ્રતિભાસમાં આવી જાય, કોઈ જગતનું જ્ઞેય કોઈ દ્રવ પર્યાય બાકી ન રહે, એવું જો જ્ઞાન ન થાય, સર્વજ્ઞેયોને જાણે તે જ્ઞાન પૂરું, બરાબર, અધૂરા જ્ઞેયોને જાણે તે જ્ઞાન અધૂરું, તો પૂરું જ્ઞાન થાય ત્યારે પૂરા જ્ઞાનના સ્વરૂપનો અનુભવ થાય, કે પૂરું જ્ઞાન ન થાય ત્યારે પૂરા જ્ઞાનના સ્વરૂપનો અનુભવ થાય?
ન્યાયમાં આવે કે પૂરું જ્ઞાન થાય, વ્યક્ત થાય ત્યારે તે જ્ઞાન ના સ્વરૂપ નો અનુભવ થાય. જો પૂરું જ્ઞાન થતું નથી તો જ્ઞાન ના પૂરા સ્વરૂપ નો અનુભવ થતો નથી, એટલે કે આત્મા નો જ પૂરો અનુભવ થતો નથી. અથો યો સર્વમ ન જાનાતિ તો એકમોપી ન જાણાતી ઇતિ વિચારતી. જે સર્વને જાણતું નથી તે પોતાને એકને પણ પૂરેપૂરું જાણતો નથી. એમ લઈ લઉં, જાણતો નથી એટલે પૂરેપૂરું જાણતો નથી. પોતાનું પણ પૂરું જ્ઞાન અનુભવ જ્ઞાન એમાં પ્રત્યક્ષ અનુભવ રૂપ જ્ઞાન આવતો નથી એમ વિચારે છે આ ગાથામાં. યો કરતા નહી વિજાણાતી, જે કરતા જાણતો નથી, જે જ્ઞાન સ્વરૂપ નાયક કરતા જાણતો નથી. કથમ કોને યુગપદ એક ક્ષણે, કેવી રીતે યુગપદ કથમ એટલે કેવી રીતે યુગપદ, યુગપદ એટલે એક જ સમયમાં એક જ ક્ષણમાં, સ્થાન એટલે કોને, અર્થાન અર્થાન એટલે પદાર્થોને, કથમ ભૂતાન કેવા પદાર્થોને, કે ત્રિકાલ પર્યાય પરિણતાન, ત્રણેય કાળના પર્યાય પરિણમવાના છે, પરિણમા છે, પરિણમી રહ્યા છે ને પરિણમવાના છે. એવા જે ત્રિકાળ પર્યાયો એને પરિણમતા વર્તતા, ત્રણેય કાળના પર્યાયોમાં વર્તતા એવા પદાર્થોને દ્રવ્યોને જે જાણતો નથી. પુનરૂપી કથમ ભૂતાન વળી કેવા છે, કે ત્રિભુવન સ્થાન ત્રણ ભૂમિમાં રહેલા છે, તે ત્રણ લોકમાં પૂર્વ મધ્ય ને અધો. તસ્ય પુરુષસ્ય સંબંધી જ્ઞાનમ જ્ઞાતું સમર્થમ ન ભવતી, તેને આત્મા સંબંધી પુરુષસ્ય એટલે આત્મા સંબંધીનું પૂરું જ્ઞાન પણ એને થાય જણાય હોય એવું સામર્થ્ય એનામાં હોતું નથી. કેમ કે જ્ઞાન જ જ્યાં પૂરું પૃટ્યું નથી સર્વને જાણવા જેવું, તો એને પૂરા આત્માને ક્યાંથી જાણ્યો, એમાં પૂરો આત્મા જણાતો નથી. કેમ કે જ્ઞેય દ્રવ્યમ કોને, કે જ્ઞેય દ્રવ્યને કેમ વિશિષ્ટમ, સેનાથી વિશિષ્ટ છે જ્ઞેય દ્રવ્ય, કે અનંત પર્યાય સહિતમ, કતિ સંખ્યા ઉપયતમ કેટલી સંખ્યામાં છે, કે એકમ અપીતિ જે એક છે પોતાના એક દ્રવ્યને પણ એ જાણતો નથી. કેમ કે એ પણ જ્ઞેય છે, પોતાનું એક દ્રવ્ય છે એ સ્વજ્ઞેય છે, એ પણ જ્ઞેય છે, એ પોતાના એક દ્રવ્યને પણ એ જાણતો નથી જે અનંત પર્યાય સહિત છે. અહીંયા એ લીધું પોતાના એક પર્યાય એક દ્રવ્યને અનંત પર્યાય સહિત ને જાણતો નથી. નાદુ તસ્ય અણસક્કમ દવ્વમ, એ પોતાના એક દ્રવ્યને પણ જાણતો નથી. તો એક દ્રવ્ય કેવું છે, કે જે અનંત પર્યાય સહિત છે, એના ઉપર ટીકા. તથા એ તો શબ્દનો અર્થ કર્યો, હવે ટીકા કરે છે કે આકાશ દ્રવ્યમ તાવત એકમ, આકાશ દ્રવ્ય છે એ પ્રથમ તો એક છે. તાવત નો અર્થ પ્રથમ થાય છે, પ્રથમ આકાશ દ્રવ્ય એક છે. ધર્મ દ્રવ્ય એકમ, ધર્મ દ્રવ્ય પણ એક છે. તથેવ અધર્મ દ્રવ્યમ છ, અને અધર્મ દ્રવ્ય પણ એ પ્રમાણે એક જ છે. લોકાલોક લોકાકાશ પ્રમિત અસંખ્ય કાળ દ્રવ્યાણી, અને
કાળ દ્રવ્યો છે તે લોકાકાશ પ્રમાણે પ્રમિત એટલે એનો પ્રમાણ છે, લોકાકાશ પ્રમાણે કાળ દ્રવ્ય છે તે અસંખ્ય છે, લોકાકાશ પ્રમિત અસંખ્ય એવ કાળ દ્રવ્યાની તો અનંત ગુણાની જીવ દ્રવ્યાની અને અનંત તેનાથી અનંત ગુણ છે તે જીવ દ્રવ્ય છે. એક આકાશના પ્રદેશે અનંત જીવ દ્રવ્યો સમાય એવા છે. કેટલા અનંત છે કે એક આકાશના પ્રદેશે અનંત અસંખ્યને સામે લઈ લેવા, તો અનંત ગુણાની તેનાથી અનંત ગુણ જીવ દ્રવ્યાની જીવ દ્રવ્યો છે તેભ્યો અપી તેનાથી પણ અનંત ગુણાની એક એક નિહામે અનંત પૂતગલ દ્રવ્યાણી અનંત પૂતગલ દ્રવ્યો છે અનંત ગુણાની પૂતગલ દ્રવ્યાણી તથૈવ સર્વેષાં પ્રત્યેકમ અનંત પ્રત્યેકમ અનંત પર્યાયા તે તમામને સર્વેષાં એટલે તે તમામને પ્રત્યેકને અનંત પર્યાયો છે. આટલા પદાર્થો છે દ્રવ્યો છે એ તમામને ભૂત ભવિષ્ય ને વર્તમાન માંથી ને અનંત પર્યાયો છે. એતત સર્વમ જ્ઞેયમ આ બધો જ્ઞેય છે. જો એ બધો ન જાણે તો જ્ઞાન પૂરું સાબિત થતું નથી. પૂરા જ્ઞેયને ન જાણે તો તે જ્ઞાન પૂરું સાબિત થતું નથી. અને પૂરું જ્ઞાન છે એવું જે એનું સ્વરૂપ છે, પૂર્ણ જ્ઞાન એવું જે આત્માનું સ્વરૂપ છે, એ પૂરું પ્રકાશમાન થાય છે ત્યારે પૂરાપણ અનુભવમાં આવે છે. પોતાને પોતાના પૂરાપણ અનુભવમાં એ આવે છે. પોતે જાણે છે કે બીજો કોઈ જાણે છે? કઈ દશામાં? સમય દર્શનના કાળે કરો અનુભવમાં અખંડ આત્મા આવે છે, ખંડ ખંડ નથી આવતો. પણ પૂરેપૂરું આત્માનું જ્ઞાન ક્યાં થતું નથી. ત્યાં તો આત્માનું એ અલ્પ જ્ઞાન છે, પૂરું જ્ઞાન છે. પૂર્ણ જ્ઞાન અને જ્ઞાન એ બે વચ્ચે ફરક છે. સ્વસંવેદન જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે, આત્માનો વિષય અખંડ ત્યાં છે જ્ઞાનમાં. પણ છતાં જ્ઞાન પૂરું નથી. જ્ઞાન અધૂરું છે. આત્મામાં અનંત ગુણ છે, એમાંથી કેટલા ગુણને જાણે છે અનુભવી જીવ સમ્યક દ્રષ્ટિ? કે આંગળીના વિધે ગણાય એટલા ગુણને જાણે છે. સુડતાલી શક્તિઓનો અમૃતચંદ્રાચાર્ય દેવ જેમને આટલો બધો સૂક્ષ્મ હતો એમણે સુડતાલી શક્તિનું વર્ણન કર્યું. ફક્ત કેટલી? સુડતાલીસનું વર્ણન કર્યું. અનંત શક્તિમાંથી સુડતાલીનું વર્ણન કર્યું. કેટલી બાકી રહી? અનંત બાકી રહી. એટલે ત્યાં પૂરું જ્ઞાન થતું નથી આપનું. એટલે એમ નથી કે અનુભવમાં આવતો આત્મા અડધો આવે છે અને અડધો બાકી રહી જાય છે એમનો, એમ છે. પણ એનું જે જ્ઞાન છે એ જ્ઞાનની અપેક્ષા એ અધૂરું જ્ઞાન. આમ તો તારતમ્ય ભેદે ઓછું છે. એનું તારતમ્યતા પણ જેટલી ચોથા ગુણ સ્થાને સ્વસંવેદનની હોય છે એથી વધારે પાંચમા ગુણ સ્થાને હોય છે, એથી વધારે સાતમા ગુણ સ્થાને હોય છે, એથી વધારે ઉત્તર ઉત્તરના ધ્યાન કાળમાં હોય છે. સ્વસંવેદન ની તારતમતા એવું છે કે જાણવામાં તો પૂરું બનતું નથી. પૂર્ણ થવાની રીતિ છે અનુભવ થવો છે. અનુભવ અને અનુભવની વૃદ્ધિ એમાં સ્વભાવનો પૂરો વિકાસ થાય છે. તથેવ સર્વેષાં પ્રત્યેકમ અનંત પર્યાયા એ પ્રત્યેકને અનંત પર્યાય છે, દરેકને સર્વને. એતત સર્વમ જ્ઞેયમ અને એ બધું જ્ઞેય છે. तावत तत्र एकम विविक्षितम जीव द्रव्यम ज्ञातृ भवति। એમાં પ્રથમ તો એક દ્રવ્ય વિવિક્ષિત જે કહેવા માંગે છે, જેની વાત કરવી છે, એવા એક જીવ દ્રવ્ય છે કે જેને સર્વજ્ઞનો પ્રગટ છે, તે જ્ઞાતૃ છે, તે જ્ઞાતા છે, જીવ દ્રવ્ય છે તે જ્ઞાતા છે, એક જીવ દ્રવ્ય જ્ઞાતા છે એમ કીધું છે। એટલા માટે કે જગતમાં એમ માને છે કે બધા ભેગા થાય એવું કઈ આમાં છે, કોઈ પણ એક જીવ દ્રવ્ય છે, સર્વજ્ઞ દશાએ બિરાજમાન છે તે એક જીવ દ્રવ્ય જ્ઞાતા છે બધાનો। એવા અનંતા પછી જીવ દ્રવ્યો સર્વજ્ઞ દશાને પ્રાપ્ત થાય તો અનંતા પણ જ્ઞાતા છે। એવમ તાવત વસ્તુ સ્વભાવ, આવો જ વસ્તુનો સ્વભાવ છે। આખું જૈન દર્શન એટલે સ્વભાવવાદ છે, જૈન દર્શન એટલે સ્વભાવવાદ છે, સ્વભાવ 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 સ્વભાવથી બધી વાત લીધેલી, જેને સ્થાપતા પાયામાં સ્વભાવ રાખવામાં આવ્યો છે। સ્વભાવ વિનાનું બધું ખાલી ખોખું છે, સ્વભાવથી જ બધું ભરપૂર છે, આમ છે ખરેખર। તત્ર યથા દહન સમસ્તમ દાયમ દહન દહન સન સમસ્ત દાય રીતુક સમસ્ત દાયાકાર પર્યાય પરિણત સકળ એક દહન સ્વરૂપમ ઉષ્ણ પરિણત ઋણ પૂર્ણ આદિ આકારમ આત્માનમ એટલે સ્વકીય સ્વભાવમ પરિણમતી। આત્માનમ એટલે પોતાના સ્વભાવે પરિણમે છે, જેમ દહન એટલે અગ્નિ સમસ્ત દાયને બાળતો થકો, સમસ્ત દાય હેતુ કે સમસ્ત દાયાકાર પર્યાય પરંતુ સફળ એક દહન સ્વરૂપ ઉષ્ણ પરિણત ઉષ્ણપણે અગ્નિપણે પરિણમતો ત્રણ પૂર્ણ આદિ આકાર રૂપ પોતાને સ્વકીય સ્વભાવમ પોતાના સ્વભાવથી પરિણમે પર્ણાદિ આકારમ આત્માનમ પરિણમતી। આ જૈન સંસ્કૃતમાં ગુજરાતીમાં આપણે પડે છે સમસ્ત દાયાકાર એ પોતે પરિણમે છે એમ ગુજરાતીમાં બોલાય, સંસ્કૃતમાં એમ બોલાય કે સમસ્ત દાયાકારમ આત્માનમ પરિણમતી, એ પોતે જ આત્મા રૂપે પરિણમે, અગ્નિ પોતે પોતાના આત્મા રૂપે પરિણમે એમ કહે। જયારે સમસ્ત દેહને દાયને બાપ આત્મા પણ સમસ્ત જ્ઞેયમ જાણન સમસ્ત જ્ઞેયને જાણતો થકો જ્ઞાન સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત જ્ઞાકાર પર્યાય પરિણત સકળ એક અખંડ જ્ઞાન સ્વરૂપમ સ્વકીય આત્માનમ સ્વકીય આત્માનમ એટલું આત્માનમ ન લીધું સ્વકીય આત્માનમ પરિણમતી જાનાથી પરિછિનતી એક આક્ષેપણે પોતાના આત્મા રૂપે પરિણમે છે જાણે છે અથવા પરિણમે પરિછિનતી સારી રીતે જાણે છીનતી એટલે જાણવું પરિછિનતી સારી રીતે જાણવું કોની મદદ લે છે એનાથી બીજો કયો શક્તિ વાળો છે કે જેની મદદ એને લેવી પડે હોય તો બતાવો। સર્વજ્ઞ સ્વભાવે પરિણમતો આત્મા એનાથી બીજો કયો વધારે શક્તિમાન છે કે એની મદદ લઈને આ પરિણમે એવું તો કઈ છે નહી, પૂરી શક્તિનો વિકાસ છે એમ કે છે। જ્ઞાન થી આત્માને સમજાવે છે, આ તો જ્ઞાન છે, એ કેવળ જ્ઞાન રૂપે પ્રણમે છે, એક અનંત શક્તિ માયાની એક શક્તિ છે, પણ એ શક્તિ દ્વારા એના પરિણમન દ્વારા અને એના સ્વભાવ દ્વારા આખા આત્માને સમજાવે
પદ્ધતિ આ છે, તમામ શાસ્ત્રો ની આ જ પદ્ધતિ છે. બીજી પદ્ધતિ કોઈ રીતે આમ આત્મા સમજવો સમજાવવો શક્ય છે? એ રીતે સમસ્ત જ્ઞેયને જાણતો થકો, સમસ્ત જ્ઞેય હેતુ જે સમસ્ત જ્ઞેયાકાર પર્યાય એ રીતે પરિણમતો, સકળ એક અખંડ જ્ઞાન રૂપ પોતાના એટલે સ્વભાવ રૂપ આત્મા આત્મા રૂપ પરિણમે છે, એટલે કે એ રીતે સર્વને અને આત્માને એક સાથે જાણે છે, પરિણમે છે. આકાશ દ્રવ્યમ તાવત એકમ, ધર્મ દ્રવ્યમ એકમ, તથા એવ ધર્મ દ્રવ્યમ છે લોકાકાશ સંખ્યા કઈ આકાશ ધર્મ અને અધર્મ એક છે.